તારીખ 8-10-1998, શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 301, 302 અને 304 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 736.
સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય, જેવો પોતાનો વિકલ્પ છે એવું સંબોધન કરે, વારંવાર સ્મરણમાં આવે છે. સ્મરણ કરવા યોગ્ય છે માટે સ્મરણમાં આવે છે. સંબોધન એવું કર્યું છે કે સ્મરણ કરવા યોગ્ય એવી જેની મૂર્તિ છે તે સુભાગ્યભાઈ. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે, પોતાના અને પોતાના ગુણનો ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. ચાર મુદ્દા લીધા છે. અથમાં, સંસારમાં દુઃખી થવું ન હોય તો, સંસારમાં તો આવી જ પીડા છે, અનાદિથી રખડપટ્ટી તો ચાલુ જ છે 84 લાખની. અત્યારે મનુષ્ય પણ કોઈ કુટુંબમાં આપણે આવ્યા છે એટલે સંસારમાં તો રહેવું છે, પણ યોગ્ય એટલે દુઃખી નહીં થઈને શાંતિમય જીવન જીવવું હોય તો જગત આત્મરૂપ માનવામાં આવે એમની રીતે લીધું છે. એમાં એક બ્રહ્મ લીધો છે ને, એક પર બ્રહ્મ. એ જગત આત્મરૂપ માનવામાં આવે તો ભિન્ન ભાવ નહીં. ભિન્ન ભાવ નહીં એટલે શું? કે જે આપણા શરીર માટે ઈચ્છે છે તે બીજાના શરીર માટે ઈચ્છો, જે આપણા આત્મા માટે ઈચ્છો તે બીજાના આત્મા માટે ઈચ્છો. હે, એટલે શું છે કે તમારા માટે જે તમારી સુખી થવાની ભાવના છે, શું કમે છે, તાત્પર્ય છે કે તમે સુખી થવા માગો છો, શરીરથી પણ સુખી થવા માગો છો, આત્માથી પણ સુખી થવા માગો છો, તો બધા એવા સુખી થાય, બધા એ જ રીતે સુખી થાય. એને જગત આત્મારૂપ માન્યો, કે તમે જે આત્મા માટે માનો છો તે તમે જગત માટે માનો છો, જગતના બધા જીવો માટે એમ જ તમે માનો છો. હું સુખી થાઉં ભલે બીજો દુઃખી થાય એમ નહીં, બીજાનું થવું હોય તે થાવ, મારે મારું તો મારું, મને મારું સુખ જોઈએ એમ પણ નહીં. આ એક ભાવનાની વિશાળતા છે. એના ઉપર એક એમનો આખો પત્ર છે, નંબર મને યાદ નથી કેટલો, 769 નંબરનો પત્ર છે. જુઓ, બહુ સારો પત્ર. જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતમાં સર્વ આત્માને વિશે છે. હું આત્મા છું ને બધા આત્મા જ છે, જેટલા જીવો છે મારા જેવા જ છે, બધા જીવો એક જ જાતિના છે. જેવો સ્મિત આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે છે. એટલે હું મારા આત્માને શાંતિ ઈચ્છું છું, જગતના બધા આત્મા શાંતિ પામો. જેવી આ આત્માને સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ, રાગદ્વેષને ઓલા કોઈ જગતની વાત નથી, જેવી આ આત્માને સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ, બધા સહજાનંદને પામો. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છે છે. આત્માની વાત કરી. હવે કહે છે, જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો સર્વદેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, જેવો સર્વદેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ, બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ, એટલે અહીંયા પોતાપણું ઓલાનું પારકાપણું એમ નહીં, ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી.
હવે વાત કરે છે કુટુંબની, એટલી વાત કર્યા પછી
કે જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, ગણાય છે, લોકોની દ્રષ્ટિએ ગણાય છે, પોતે તો દ્રષ્ટિમાં એ પણ એક આત્મા છે જગતમાં
એમ લે છે.
એ આત્મા આપણે આત્મા સંબંધ કેવી રીતે રહ્યો, પછી સંબંધ કેવી રીતે રહ્યો એમ કે જે સ્ત્રી આદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રી આદિ પ્રત્યે જે કાંઈ સ્નેહાદિક છે અથવા ક્ષમતા છે તેવા જ પ્રાય સર્વ પ્રત્યે વર્તે છે. કેટલો
સંભાવ છે.
આત્મારૂપણામાંના કાર્ય માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે તેમ સ્વપણે ગણાતા સ્ત્રી આદિ પદાર્થો પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે. આવી વાત છે. એટલે બે બે સરખી રીતે છે, જેમ કે બીજા આત્માનું કલ્યાણ ઈચ્છે છે તો એનું કલ્યાણ ઈચ્છે છે, એનું કલ્યાણ ઈચ્છે છે તો બીજા આત્માનું પણ કલ્યાણ ઈચ્છે છે, બીજા માટે કંઈ કરવા કારવા પ્રત્યે ઉદાસીન છે તો એના પ્રત્યે પણ ઉદાસીન છે એમ કે એવી રીતે વાત છે. હવે જરા ફોડ પાડીને વાત કરે છે કે પ્રારબ્ધ સંબંધે સ્ત્રીયાદી પ્રત્યે જે કાંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. પ્રારબ્ધ લઈને પ્રારબ્ધને કારણે જે ઉદય ભાવ છે એ ઉદય ભાવની મર્યાદામાં પ્રવર્તન છે. કદાપિ કરુણાથી કાંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદય પ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે. શું કરુણા આવે કે આ આત્માનું પણ કલ્યાણ થવાનો યોગ થઈ ગયો, એ કુટુંબમાં આવી ગયા, હવે યોગ ક્યાંથી બને? કે જે જ્ઞાની પુરુષ હોય એના કુટુંબમાં એ આવે તો એને કે એના પ્રત્યે કરુણા આવે કે એનું પણ હિત થઈ જાય તો સારું. તો એવું બધાને માટે આવે છે, પાછું એમ નથી કે એના માટે જ આવે, જેટલા ઉદયમાં આવે છે એ બધાય માટે. શું જેની જેની હારે ઉદય થાય છે બધાના માટે એમ જ આવે છે. જેને આવો યોગ બને છે, મળવા હળવાનું બને છે, સંયોગ બને છે તો એ બધાનું કલ્યાણ થાય. અથવા સર્વ જગતના જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કાંઈ વિશેષ કરવું નહીં કે ન્યૂન કરવું નહીં, અને કરવું તો તેવું એ જ ધારાનું પ્રવર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયા દ્રઢ છે અને નિશ્ચયરૂપ છે. આ પોતે વાત કેવી રીતે દીધી. કોઈ સ્થળે ન્યૂનપણો વિશેષપણું કે કાંઈ તેથી સમવિષમ ચેષ્ટા એ વર્તનું દેખાતું હોય, કદાચ બહારમાં એવો દેખાવ થતો હોય તો જરૂર તે આત્મસ્થિતિએ આત્મબુદ્ધિએ થતું નથી એમ લાગે છે. કોઈ ઉદય ભાવથી થઈ જતું અને એવો દેખાવ થતો હોય તો જુદી વાત છે, એમાં અમારી આત્મબુદ્ધિ નથી. પૂર્વ પ્રબંધી પ્રારબ્ધના યોગે તેવું ઉદયભાવપણે થતું હોય તો તેને વિશે પણ ક્ષમતા છે, તો એ પણ અમે જ્ઞાનનું જ્ઞેય કર્યું છે, અહીંયાથી પણ છૂટા પડીએ છીએ. કોઈ પ્રત્યે ઓછાપણું અધિકપણું કાંઈ પણ આત્માને રૂચતું નથી ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી એમ તમને શું કહીએ. સંક્ષેપમાં લખ્યું છે, સૌથી અભિન્ન ભાવના છે, જેટલી યોગ્યતા જેની વર્તે છે તે પ્રત્યે તેટલી અભિન્ન ભાવની સ્ફૂર્તિ છે, પછી કરુણા બુદ્ધિથી વિશેષ સ્ફૂર્તિ થાય છે, પણ વિષમપણાથી કે વિષય પરિગ્રહના કારણ પ્રત્યે તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ ગણાતો નથી. શું પછી કરુણા બુદ્ધિથી કોઈના વિશે વિશેષ ભાવ થઈ જાય કે કદાચ કોઈની યોગ્યતા વિશેષ જોઈને વિશેષ ભાવ થઈ જાય તો એ જુદી વાત છે એમ કે છે. પણ વિષમપણાથી કાંઈ થતું નથી, વિષમપણાથી એટલે કોઈના પ્રત્યે રાગ ને કોઈના પ્રત્યે દ્વેષ એવો પ્રકાર નથી વ્યક્તિગત રીતે, કે કોઈ વિષયની ઈચ્છાથી કે કોઈ પરિગ્રહની ઈચ્છાથી પણ એ પ્રકાર આવતો નથી એમ કે છે. અવિકલ્પરૂપ સ્થિતિ છે. પછી વિશેષ શું કહીએ, અમારે કાંઈ અમારું નથી કે બીજાનું નથી કે બીજું નથી, અમારે કાંઈ અમારું નથી કે પારકું નથી, જેમ છે તેમ છે, જેમ સ્થિતિ આત્માની છે તેવી સ્થિતિ છે, સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે. શું સહેજ ઉદય આવે ને ઉદય ભાગ થોડો ચાલ્યો જાય, ચાલ્યો જાય, આત્મામાં પુરુષાર્થ કરતાં કરતાં જેટલો પરિણામ બાકી રહી ગયો એટલો થઈ જાય તે થઈ જાય. સમવિષમતા નથી એટલે રાગદ્વેષપણું નથી, સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્તિ બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. એમ કરીને ચાર મીંડા કરી નાખ્યા છે, નામે લખ્યું નથી. અભિન્ન ભાવના મેને અપના પરાયા વાલી ભાવના નહીં, કે પરાયા હૈ એસી ભાવના નહીં. હું તો વાત કરી જગત આત્મારૂપ માનવામાં આવે એટલે છું, આ એનો ખુલાસો આખો પત્ર છે. જગતને આત્મારૂપ માનવું એટલે શું, આખો ખુલાસો કરી નાખ્યો 469માં. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કોઈ પણ જીવ કે પરમાણુની અવસ્થા એના પરિપક્વ કાળે ઉત્પન્ન થાય છે. કેમ કે બંને પદાર્થ છે ને એના ગુણધર્મોનું વિજ્ઞાન છે અને એ અનુસાર એનું પરિણમન છે, એટલે એમાં અયોગ્ય કેમ બને એમ કે છે. કોઈ પણ જે કાંઈ બને છે તે યોગ્ય જ બને છે, અને એમાં આમ કેમ બન્યું, આમ કેમ થયું, એવો અસમાધાનનો પ્રશ્ન રહેતો નથી. હે ઉપકારી આમ જુઓ તો જ્ઞાનનું જ્ઞેય છે, અને આમ જુઓ તો જે થાય છે તે યોગ્ય જ થાય છે. આ ભિન્ન છે એમાં આપણે શું લેવા દેવા, જે કાંઈ થાય છે તો બહાર થાય છે ને, તો પોતાથી તો ભિન્ન છે ને. પછી હું પછી પછી આ ઠીક ને આ ઠીક એ વાત ક્યાં છે. જે જે પદાર્થો જીવ કે પરમાણુ એના યથાયોગ્ય કાળે એની પરિપક્વ અવસ્થા એ પરિણમે છે, બસ વાત પૂરી થઈ ગઈ. એક ઝાડ છે આંબાનો, એમાં કેરી પાકે છે, કોઈ મોટી થાય છે, કોઈ નાની થાય છે, કોઈ કાચી રહે છે, કોઈ પાકી રહે છે. તો એ બધી સાયન્ટિફિકલી છે ને, વૈજ્ઞાનિક રીતે જ બધું બને છે ને. તો એવી રીતે જગતના તમામ પદાર્થોનું એમ જ બને છે. પછી આમ કેમ થયું એ પ્રશ્ન ક્યાં રહ્યો. જે થાય તે યોગ્ય છે, યોગ્ય છે, કોઈ કે ન્યાય સંપન્ન છે એમ કહો, એક જ વાત છે. પરના દોષ જોવામાં ન આવે. હવે એમાં શું કે છે કે જગત આત્મારૂપ માનવામાં આવે તો જીવને શાંતિ થાય, એટલે આ મારું આ તારું કરવા જાવ તો અશાંતિ થાય. એક વાત, જે થાય છે તે યોગ્ય જ નથી, આમ નહોતું થવું જોઈતું ને આ આમ થવું જોઈએ એમ લ્યો, એટલે અશાંતિ થવાની. પર પદાર્થના પરિણમન સાથે સામે તમે વાંધો લીધો, આકુળતા થઈ ગયો છે, એ અશાંતિનું કારણ છે. અથવા એમાં કરતા પણ આવ્યા વિના નહીં રહ્યા. પરના દોષ જોવામાં ન આવે, જો જોવામાં આવે તો અશાંતિ થયા વગર રહીએ નહીં. બીજાના દોષ જોઈને આપણે શું કામ છે, જોવા જ નથી ને. મારે કોઈના દોષ જોવા જ નથી ને. માનો કે જણાઈ ગયા તો કોણ કરવા છે, નહીતર દ્વેષ બુદ્ધિ આવ્યા વિના રહીએ નહીં. આ બરાબર નથી, આનું આ બરાબર નથી, આનું આ બરાબર નથી, આનું આ બરાબર નથી, અણગમો થયા વગર રહેશે ને. દોષનો નિષેધ તો જ્ઞાની કરે છે, કે જ્ઞાનીની વાતમાં ફેર શું છે કે દ્રવ્યની મુખ્યતામાં પર્યાયની ગૌણતા હોય છે એને, એટલે દોષ તો પર્યાયમાં થાય છે અને દ્રવ્યની મુખ્યતા જળવાઈ રહે છે. જેને પર્યાય બુદ્ધિ છે એ તો આખો પદાર્થ જ દોષિત માને છે, એ તો આખો આત્માને જ દોષિત માને છે, એટલે એને આત્મા પ્રત્યે દ્વેષ થાય છે. અને ઓલાને ખાલી દ્વેષનો જ દોષનો જ નિષેધ આવે છે, કેમ કે ગુણનો આદર છે માટે, અને એ પણ દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક છે. પોતાના બીજા પરના દોષ જોવામાં ન આવે, આ તો સામાન્ય સંસારી જીવની વાત, મોક્ષ જીવની વાત છે.
તો એને શાંતિ રહે. પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે અને પોતામાં કાંઈ થોડા ઘણા જે ગુણ હોય તે ગમે એટલા ઉત્કૃષ્ટ હોય તો એમાં જરાય અહંકાર કે અહંભાવ નહીં થવો જોઈએ. એનું નામ સહન કર્યું કહેવાય. એટલે પચાવી જાય દોષ, ગુણને પચાવી જાય, ગુણનો અહંકાર ન કરે અથવા એનું પ્રદર્શન ન કરે, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. તો શાંતિ રહે, નહીં તો શાંતિ ન રહે. એ આ પત્ર છે, એ ચાર મુદ્દામાં લીધો. આગળ પાછળ કાંઈ પત્ર વ્યવહારમાં વિશે ચર્ચા ચાલતી હશે. મેં ચાર મુદ્દા મૂક્યા છે એ સુભાગભાઈનું ઘડતર કરે છે. શું કરે છે? સુભાગભાઈનું ઘડતર કરે છે. નવી નવી વાતો મૂકીને આત્મશાંતિ બાજુ કેવી રીતે એને દોરી જવા. વિશેષતા શું હતી કે કયા જીવને આત્મશાંતિ પ્રત્યે કેવી રીતે દોરી જવાય એની ઉપાદાનની યોગ્યતા જોઈને એને એ બાજુ લઈ જાય છે. આ એક એમની કુશળતા કયો, એમની વિચિક્ષણતા કયો, એમની વિશેષતા કયો, એ એમનામાં હતી. એટલે આ બધી જુદી જુદી રીતે જુદા જુદા પત્રોમાં જે વાતો આવી છે એમાં એમને આગળ ને આગળ લઈ જાય છે. પછી 302 નંબરનો પત્ર છે. સત્યમ પરમ ધીમહી, આ છે શ્રીમદ ભાગવતનો 12મા સ્કંધના 13મા અધ્યાયનો 19મો શ્લોક છે. એમણે કેટલા શાસ્ત્રો વાંચી નાખ્યા છે. ભાગવત એટલે મોટું આવડું મોટું વોલ્યુમ છે. એમાંથી સત્યને ઉપાડીને ટાંકી દે છે, વાંચી નાખે ઘણું, પણ એમાંથી જે ક્રીમ હોય ને એ પકડીને મૂકી દે છે. હા, એ એમની વિશેષતા છે. નહીતર તો આટલું બધું વાંચે ને યાદે ન રહીએ ક્યાં, પણ હવે એમને તો જે મૂળ વસ્તુ હોય ને એ પકડાય છે ને તારવીને જુદી મૂકી દે છે. એનો જ અર્થ કર્યો છે નીચે. એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. આત્મા જે મૂળ સ્વરૂપે છે, જે પરમાત્મ તત્વ છે, એનું અમે ધ્યાન કરીએ છીએ. સત્યમ પરમ, જે પરમ સત્ય છે, આત્માનું જે મૂળ સ્વરૂપ છે ધીમહી, એનું અમે ધ્યાન કરીએ છીએ. બુદ્ધિને ત્યાં સ્થિર કરીએ છીએ એમ કહો. ધી એટલે બુદ્ધિ, મૂળ શબ્દ ધીમાંથી પછી બુદ્ધિ થાય. હા, મૂળ શબ્દમાં ધી છે એટલે ધીમહી, ત્યાં અમે બુદ્ધિને સ્થિર કરીએ છીએ. એટલે ધ્યાન, સ્થિર ઉપયોગ એટલે ધ્યાન. અત્રથી કારતક વ ત્રીજને બુધવારના દિવસે વિદાય થવા ઈચ્છા છે. હવે વવાણી આ ઘણા સમયથી રોકાણા છે, પોતે એ નીકળવાના છે. મને એમ છે ઘણું કરીને મુંબઈ જશે, મોરબી આવ્યા છે, પછી કારતક વધ 7મે, પછી મુંબઈના પત્રો છે. આણંદ છે, આણંદ છે, પછી મુંબઈ છે, વચ્ચે આણંદ રોકાણા. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપના કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી સંસ્કૃત કે હિન્દી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો. દિગંબર શાસ્ત્રો મંગાવ્યા છે એમને, અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો તે વિશે પૃચ્છા કરશો. એમને પૂછજો કે તમારા ધ્યાનમાં કોઈ આવા ગ્રંથો છે. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેઓ પ્રાપ્ત થાય
તો તે પાછો મોરબીથી તેમને 5-8 દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું. તો પુસ્તક મળે એટલે 5-8 દિવસમાં વાંચીને પાછું આપી દેતા, મોકલાવી દેતા હતા. 5-7 દિવસમાં, 6-12 મહિના લાગે નહીં એમને પુસ્તક વાંચવા માટે. તો ક્ષોભસમ ઘણો હતો, બહુ ક્ષોભસમ હતો. કોઈ ગ્રંથ હાથમાં આવ્યો ફટાફટ પાના ફરતા હોય પણ કોઈ મૂળ વસ્તુ ધ્યાન બહાર જાય નહીં. તેમ તો આખો ગ્રંથ વાંચી લીધા પછી તમે પૂછો તો સ્મૃતિ પણ બહુ હતી. આ વસ્તુ અહીંયા લખી છે, આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પ્રસાર કરી છે, અત્રે કુશળ છે. એટલે મોરબીમાં એમને થોડું શાસ્ત્ર વાંચન કરવું હશે એટલે આ પત્રમાં ખાલી એમણે સુભાષભાઈ ઉપર પુસ્તકની ઇન્કવાયરી મૂકી છે. દીપચંદજી સ્વામી કરીને કોઈ હશે, ત્યાગી હશે કોઈ, એના માટે વાત લખી છે. પછી પત્ર છે 304મો, 308 પાને પત્ર છે. યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને 2-4 કારણો મન ખોલીને વાત કરવા દેતા નથી. રૂબરૂ મળીએ છીએ ત્યારે મન ખોલીને વાત કરવી છે તો પણ 2-4 કારણ એવા છે કે મન ખોલીને વાત થઈ શકતી નથી. અનંતકાળનું વલણ, અનંતકાળનું વલણ એટલે તમારા તમારી જે યોગ્યતા છે ભૂતકાળના હિસાબે, એક કારણ એ. સમાગમીઓનું વલણ, બીજા પણ મુમુક્ષુ હોય છે કે જેની હાજરીમાં કેટલીક વાતો કરવી યોગ્ય નથી, એટલે બીજા સમાગમીઓનું વલણ. અને લોકલજ્જા ઘણું કરીને એ કારણમાં મૂળ હોય છે. એ જે 3-4 કારણો લખ્યા એમાં આ બધા કારણો છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. કોઈ પણ બીજા જીવો ઉપર કોઈ વાત આવી જાય તો એ વાત કરવા માગતા નથી. પણ હાલ મારી દશા કાંઈ પણ લોકોતર વાત કરતા અટકે છે, અર્થાત મન મળતું નથી. ગમે તેમ પણ જે વાત કાઢવી છે એ વાત નીકળતી નથી. બહુ ભાગ તો એ વાત ઝીલવાની યોગ્યતા ન હોય ત્યારે લગભગ એવું બને છે, અને સાથે સાથે કોઈ સહયોગિક કારણો પણ એવી રીતે બંધન ભેજા હોય તો પણ એવું બને છે. પરમાર્થ મૌન એ નામનો એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે. ઠીક, કેવા કેવા નામ પડ્યા છે કર્મના. એમણે છે તો પોતાનો ભાવ, પણ એને અનુસરીને ઉદય હશે અંદરમાં એમ સમજીને કહે છે. હ, એટલે પરમાર્થ મૌન એટલે પરમાર્થ વિષયમાં બોલાતું નથી ને મૌન રહેવાય છે. પારમાર્થિક વિષયમાં એવો જ કોઈ ઉદય વર્તતો હોય એવું લાગે છે. હા, એ કર્મનો ઉદય છે એટલે બહારમાં એમ પ્રવૃત્તિ થાય છે. પોતે પોતાના કામમાં બરાબર છે, સાવધાન છે, પોતાના અંતર પુરુષાર્થમાં પોતે સાવધાન છે. બહારમાં જે સહજ પરિસ્થિતિ થાય છે એની સાથે કર્મનો ઉદય કયા પ્રકારનો ચાલે છે એ નિર્દેશ કરે છે. પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે. તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે એટલે મૌનપણે રહેવાય છે. અર્થાત પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી તેવો ઉદયકાળ છે, કે પરમાર્થ સંબંધી પણ વાતચીત ઘણું કરીને નથી થતી. ક્વચિત સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે
ક્યારેક થોડી વાતચીત એ સંબંધી માર્ગ એટલે ઉપાય સંબંધી વાતચીત કરવામાં આવે છે, નહીં તો એ વિષયમાં વાણી વડે તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. થોડી વાતચીતને બાદ કરીએ તો લગભગ બોલવાનું આવું મૌન જેવું થઈ ગયું છે અથવા શૂન્ય જેવું થઈ ગયું છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી ત્યાં સુધી ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. એ જ વાત કરી છે એમણે, યોગ્યતાની જ વાત કરી છે મુખ્યપણે, કે જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈને ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી ત્યાં સુધી ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી. એટલે જે કારણોને લઈને મૌન રહે છે એ કારણો ત્યાં સુધી રહે છે. એટલે લોકલજ્જા પણ સામાન્ય હોય છે, બીજા સમાગમીઓનું વલણ પણ એને અસર કરતું હોય છે અને અનંતકાળની પણ જે પરિણતિ છે એ પણ કામ કરતી હોય છે. એ રીતે એ ત્રણેયનો સરવાળો એક યોગ્યતામાં અયોગ્યતામાં આવી ગયો અને એને કારણે જે વાત કરવી જોઈએ એ વાત કરતા નથી, કેમ કે એ વાત ઝીલી શકે એવી સ્થિતિ નથી હોતી. કારણ તો એ છે કે વાત કરે ને એનું કંઈ ફળ આવે તો વાત કરી કામની છે ને, નહીતર વાત કરવી શું કામની. આ તો વ્યક્તિગત વાત છે, સમષ્ટિગતમાં બીજી વાત છે, યોગ્ય હશે એ લઈ લેશે, બાકી નહીં લઈએ નાની તો જે વાત કરવી છે એ કરી નાખે છે. પછી જે જીવની પાત્રતા હોય એને જેને જેટલી યોગ ગ્રહણ કરવાની શક્તિ હોય એટલું ગ્રહણ કરે, ન કરવાની શક્તિ હોય તો ન કરે, કાંઈ નહીં. આપણે કાંઈ લેવા કે દેવા નથી, આપણે આપણો સ્વાધ્યાય કરીએ છીએ. વ્યક્તિગત વાતમાં તો સામે વ્યક્તિની યોગ્યતા હોય તો વાત નાખવી કામની છે અને નહીતર એ વાત કરવી કામની નથી રહેતી, કેમ કે એ વાતે ઝીલી શકે ગ્રહણ કરી શકે એવી યોગ્યતા જ હોતી નથી. એટલે સામો જીવ જ્યાં સુધી સમાગમ એટલે પરિચય કરીને જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકે નહીં ત્યાં સુધી ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી અને ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પણ પ્રાપ્ત થતું નથી, પ્રાપ્ત પણ થતું નથી, ત્યાં સુધી એને સતની પ્રાપ્તિ થાય એવી યોગ્યતા હોતી નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે અને તે પર મને કંટાળો છે. શું કહે છે કે આમ હોવાથી આપણું સમાગમ તમારો થાય ત્યારે વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો જે પ્રસંગ રહેશે એ પ્રસંગ મને કંટાળો છે, એ વાતોમાં મને ક્યાંય રસ નથી. શું કોઈ એટલે એનું એમ કે તમે સમાગમમાં આવો ને ત્યારે વ્યવહારિક વાત કરવી નહીં, લોકલજ્જાની વાત કોઈ કરવી નહીં, એટલે આત્મકલ્યાણની જ વાત કરવી, અમને ઓલી વાતમાં કંટાળો આવે છે, તે પર મને કંટાળો છે. આપ ગમે તેનાથી પણ મારી સાથે નહીં, ગમે તેનાથી પણ મારો સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાવો છો એ મેં યોગ્ય માન્યું નથી. બીજાની સાથે પણ આવી વાતોમાં નહીં તમે પડો, મને તો એ વાતનો કંટાળો છે, મારી સાથે તો નહીં કરો પણ આ વાતો તમે બીજાની સાથે લોકલજ્જા કરી કે વ્યવહારિક વાતો, એનો અર્થ શું થાય છે, તાત્પર્ય શું નીકળે છે કે મુમુક્ષુએ પણ મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે પારમાર્થિક ચર્ચા જ કરવી, વ્યવહારિક વાતો નહીં કરવી, લોકલજ્જાની લોકસંજ્ઞાની વાતો નહીં કરવી, એમાંથી ફાયદો નથી નુકસાન જ છે. મુમુક્ષુનો સંબંધ શેના માટે છે, ધાર્મિક સંબંધ છે, એને વ્યવહાર સાથે શું સંબંધ છે, કાંઈ સંબંધ નથી, માટે એ વાત વચ્ચે લાવવી જ નહીં, કરવી જ નહીં આપસમાં, એમ કે છે. એમ કે છે કે તમે
જેમ કે આ સૌભાગભાઈ છે એવી કોઈ વાત કોઈની સાથે કરતા હશે તો તમને યોગ્ય નથી લાગ્યું તમારા માટે, તમે કેમ આવી વાત કરો છો, કોઈની સાથે તમારે આ વાતમાં ન પડવું. એટલે ધાર્મિક સંબંધ સિવાય બીજા સંબંધ એમાંથી જોડ ઊભા થાય છે. વ્યવહારિક વાત કરો એટલે એમાંથી બીજા સંબંધો ઊભા થાય, એ સંબંધો હોવા જ ન જોઈએ. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે એ સંબંધ નહીં હોવા જોઈએ. ધાર્મિક એટલે ધાર્મિક છે, આત્મકલ્યાણનો વિષય ચર્ચા ઉપર, આ સિવાય બીજી કોઈ વાત આપસમાં નહીં હોવી જોઈએ. જી દાખલા તરીકે કોઈ આપણા વેપાર કી વાત કરતે હૈ, કોઈ આપણા સગે સંબંધ કી વાત કરતે હૈ, કોઈ આપણા એસે કોઈ વાત કરતે હૈ, વો નહીં હોની ચાહીએ આપસ મેં. કોઈ વ્યવહારિક વિષય નહીં ચલના ચાહીએ, એસી બાત હૈ. અને એનું કારણ છે કે જો તમારો પ્રવેશ કેવળ આત્મકલ્યાણના હેતુથી કે આત્મકલ્યાણના ઉદ્દેશથી થયો હોય તો પછી એ સિવાય તમારે બીજું પ્રયોજન નથી. બરાબર, તો પછી એવા પ્રયોજનભૂત વિષયમાં શું કરવા તમે જાઓ છો, નહીં જવું જોઈએ એમ કહેવું છે. મેળ ખાય છે તમારા ઉદ્દેશ સાથે, તો મેળ ખાવો જોઈએ કે ન ખાવો જોઈએ, નહીં તો ઉદ્દેશ ફરી જતા હું વાર લાગશે, હજી તો કાંઈ પાયો નથી, તમારો ઉદ્દેશ જ બદલાઈ જશે એમ થશે. તમારે વ્યવહારિક રીતે અનેક પ્રકારની જરૂરિયાત છે માનો, તો તમે એના માટે દુનિયામાં ગમે તે પ્રવૃત્તિ કરો. આ ક્ષેત્રમાં શા માટે, આ ક્ષેત્ર તો પારમાર્થિક ક્ષેત્ર છે, એમાં આત્મકલ્યાણ અને પરમાર્થ સિવાય તમારે બીજું કાંઈ મુખ્ય થવું જ ન જોઈએ. વ્યવહારિક વાતો નહીં, વ્યવહાર ને વેપાર ને કોઈ વાત નહીં હોવી જોઈએ. પાછું 307 પત્ર છે ત્યાર પછી. હે હા, તમારી તબિયત કેમ રહે છે, શરીરના ખબર બહુ ન પૂછો, ત્યાંથી માંડીને કોઈ પણ વ્યવહારની વાત નહીં લેવી. એમાં એનો બીજો તાત્પર્ય શું નીકળે છે કે જો તમે ધાર્મિક ક્ષેત્રમાં આવીને વ્યવહારની વાતમાં પડો છો તો એનો અર્થ એમ થાય છે કે તમને પરમાર્થ ગૌણ છે ને તમને તમારી જે વાત ચાલે છે એની મુખ્યતા ઘણી છે, એટલે અહીંયા આવીને પણ એ જ પછી કથા ઊભી થઈ ગઈ. જેને જેની મુખ્યતા હોય એ જ ચાલે ને, એ જ મોટાગર થઈ જાય, તો અહીંયા આવીને તમે એ કર્યું એનો અર્થ શું છે, એ તમને એની મુખ્યતા છે, તો તમને પરમાર્થની આત્મકલ્યાણની ગૌણતા વર્તે છે. જેને જેની મુખ્યતા હોય એ પરિણામ ચાલવાના, એ ચર્ચા ચાલવાની, એ વાત ચાલવાની, એ હોવું જ ન જોઈએ એમ કહે છે. આ ક્ષેત્રમાં તો આત્મકલ્યાણ એટલે આત્મકલ્યાણ એ જ મુખ્યપણે ચાલવું જોઈએ એમ પણ નીકળે છે એમાંથી. હા, તકલીફ તકલીફ જ નથી ખરેખર, એને ઉદયને તો ગૌણ જ કરવાનો છે, ઉદયને ઉદય વખતે ગૌણ કરવાનો છે. ત્યારે આ તો અનુદયના પરિણામ ક્ષેત્રમાં જવા માટે પ્રયત્ન કરે છે, ત્યાં વચ્ચે ક્યાં ઉદયને લાવ્યા તમે એમ કે છે. જ્યારે ઉદય કાળ હોય, ઉદય પ્રવૃત્તિ હોય, ત્યારે પણ એની ગૌણતા થવી જોઈએ. એના બદલે અહીંયા તો તમારે પરમાર્થ માટે તમે આવ્યા છો, ઉદયથી પાર જવા માટે આવ્યા છો, ત્યાં તમે વચ્ચે ઉદયને લાવ્યા એમ છે. જેમ કે સુભાષભાઈ છે કોઈ એવી વ્યવહારિક વાત કરતા હશે તો એમને તો ઉદય ગૌણ કરાવો છે. હવે તમે અહીંયા આવીને એ ઉદયની ક્યાં ચર્ચા કરો, તમારા ઉદયની તો તમને કેટલી મુખ્યતા વર્તે છે એની, એમ થયું કે ન થયું? પરિણામ ખેંચાતા કેમ મટે એમ ચર્ચા આવી છે. પરિણામ ખેંચાતા હોય તો એ પરિણામ ખેંચાતા કેમ મટે એની ચર્ચા આવવી જોઈએ. હા હા એમ એમ એ પદ્ધતિ હોવી જોઈએ. એમ તો ઉદયની ચર્ચા થવાની, પણ કયા કયા પ્રકાર છે કે આ ઉદયમાંથી કેવી રીતે મુક્ત થવું, ઉદયમાંથી અનુદય ભાવ પ્રત્યે કેવી રીતે જવું, એવી રીતે ચર્ચા કરતો યોગ્ય છે એને ક્યાં ના છે. એનું નામ તો પારમાર્થિક ચર્ચા થઈ ને, એ તો પારમાર્થિક વિષય થઈ ગયો. ઉદયની વાત ક્યાં રહી એમાં, એ તો પારમાર્થિક વિષય થઈ ગયો. તો તો જ પારમાર્થિક ગણાય ને, નહીતર પારમાર્થિક કેવી રીતે ગણાય? પારમાર્થિક વિષય લેવામાં વાંધો જ નથી. એમાં છે ઉદયના ગમે તેટલા દ્રષ્ટાંત, એનો કાંઈ વાંધો નથી. દોષની ચર્ચા એ ઉદયની ચર્ચા છે ને, પણ દોષ કેમ મટાડવા એ દ્રષ્ટિકોણ છે એની અંદર, એમ વાત છે. એટલે પૂછું ભાઈ, દોષનો તમને ખેદ થયો કે નહીં, દોષમાં તમને આકુલતા થઈ કે નહીં, એ દોષ માટે તમે કયો પ્રયાસ કર્યો, કેવા પ્રકારનો પ્રયાસ કર્યો, બધું હારે શું શા માટે લીધું છે, એટલા માટે એનું નામ પારમાર્થિક ચર્ચા થઈ ગઈ. એટલે પરમાર્થિક આશય હોય પછી વાંધો નથી. આશય ફેર થતો જોયો છે એમણે, કે તમે આવી વાતમાં ગૂંથાવ છો. શું શબ્દ વાપરો છે? તમે વ્યવહારિક વાતમાં બીજા સાથે ગૂંથાઈ જાઓ છો. ગૂંથાઈ જાઓ છો એટલે તમે બરાબર તન્મય થઈને એકમય થઈને વાત કરો છો. આ બધી તો ખોટું થાય છે. તમારો તો વ્યવહારની તમારી મુખ્યતા થઈ ગઈ, ઉદયની મુખ્યતા થઈ ગઈ એમાં. તો તમે કોઈ કાં તો અનુકૂળતાનો તમે રસ લ્યો છો, અને કાં તો તમે પ્રતિકૂળતા ટાળવાના રસથી કંઈક વાત કરો છો, બેમાંથી એક રીતે વાત કરો છો. એવી રીતે તમે ગૂંથાવ છો. કાં તમારી કોઈ અનુકૂળતા છે એનો રસ લ્યો છો, કાં તમારી કોઈ પ્રતિકૂળતાને ખસેડવાનો તમે પ્રયત્ન કરો, એટલા માટે એ વાત છેડો છો. તમારો આશય એની અંદર એ હોવો જોઈએ. તો એ પારમાર્થિક આશય નથી, એ સાંસારિક આશય છે. વાતનો આશય શું? કેવળ પારમાર્થિક આશયથી કોઈ પણ વાત કરો એનો વાંધો નથી, નહીતર તમારો સાંસારિક આશય છે. બીજો આશય છે એની એની અંદર, ત્રીજી કોઈ વાત છે એની. આશયને પકડીને વિચારવામાં આવે તો બે જ આશય છે, કાં પારમાર્થિક અને કાં સાંસારિક. સાંસારિક આશયનો આમાં નિષેધ છે. શું? સાંસારિક આશયનો નિષેધ છે આની અંદર. એ રીતે વાત છે. એમ તો આપણે જે કારણો લીધા છે, એમણે ત્રણ કારણો લીધા છે, એ ત્રણ કારણો તપાસવા જોઈએ કે સત્સંગમાં આવ્યા પછી આવા કોઈ કારણો આપણામાં રહીએ છે. એ કારણો હોય તો ત્યાં સતની જગ્યા નથી, સત પ્રાપ્તિની જગ્યા નથી. એમણે એ લીધું ને વાત, ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. ઉપર જણાવેલા ત્રણ કારણો કેવળ જતા નથી ત્યાં સુધી સતનું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. એટલે અનંતકાળનું વલણ શું? ઉપર તરફનું પરતરફ વાળું વલણ છે. પરિણતિ, હા પરિણતિ થઈ ગઈ છે, પરતરફની પરિણતિ થઈ ગઈ છે. પરલક્ષ છે, પછી પોતાપણું છે, પરમા પોતાપણું છે, એ બધું લોકલજ્જા તો લોકસંજ્ઞાની વાત છે. સમાગમીઓનું વલણ એટલે એ પણ ઉપર ઉપરથી ચાલવાનું. મોટાભાગના સત્સમાગમમાં આવવાવાળા હોય છે એ ઉપર ઉપરથી ચાલે છે, એવું વલણ નહીં હોવું જોઈએ. એ પ્રકારનું વલણ નહીં હોવું જોઈએ પરિણામમાં. પહેલાં તો શું છે, વલણ સમજવાની જરૂર છે, તો વાત પકડાશે. પરિણામ સહેજે વળી જાય એનું નામ વલણ. પરિણામ સહેજે વળી જાય. દાખલા તરીકે કોઈની દોષને છુપાવવાની, ઢાંકવાની વૃત્તિ છે, તો ગમે એ વાતમાં એનું એ વલણ ચાલુ રહે, કરીએ ન રહે, એવી રીતે એમ ઉપર ઉપરથી ચાલવાનું એક વલણ થઈ ગયું હોય છે. તો એવી રીતે પણ સમાગમીઓનું વલણ નહીં હોય એવું. એટલે આમાં શું હોય છે કે પાત્ર જેવું હોય છે એની સાથેનો જ એને સમાગમ હોવો જોઈએ, દરેકની સાથે પ્રવાહિત થઈ જાય. એ તો શું થઈ જાય, જ્યારે નિવૃત્તિ ક્ષેત્રમાં જાય ઘણા માણસો આવતા હોય, બધાની સાથે હળવું મળવું, બહુ વાત કરવી, બહુ ભળવું એ કામ ન કરી શકે. બહુ ગંભીર કામ છે, બહુ મોટું કામ છે. પોતાનું કામ પોતાની રીતે બરાબર ગંભીરતાથી કરવાની પોતાની પ્રવૃત્તિ હોવી જોઈએ. એમ નહીં કે બધાની સાથે પ્રવાહિત થઈ જાય, એમ નહીં. તેમ એ બધામાં આપણું સ્થાન કેમ છે, એમ લોકસંજ્ઞા ઊભી ન થવી જોઈએ. બીજાને કેમ લાગશે, બીજા લોકોને કેમ લાગશે, બીજા લોકોની નજરમાં આપણું શું છાપ પડશે, આપણે કેવા દેખાશું, આપણે કેમ કાંઈ નહીં. એ બધી લોકલજ્જાને લોકસંજ્ઞાની વાતો થઈ ગઈ. કાંઈ નહીં, કોઈ પ્રશંસા કરે કાંઈ લેવા દેવાની, કોઈ જરાક ઘસાતું પણ બોલે આપણે કાંઈ લેવા દેવાની. બે પ્રકાર આવવાના, કોઈ પ્રશંસાય કરશે, કોઈ વાંકુંય બોલશે, કાંઈ નહીં, આપણે કાંઈ લેવા કે દેવા, આપણે આપણે કામથી કામ છે. અને તો જ કામ ઉપર કોન્સન્ટ્રેશન આવે, નહીતર આવે નહીં. જેને પોતાના કામની પડી છે એને બીજા કોઈની પડી નથી, અને બીજાની પડી છે એને પોતાના કામની પડી ન હોય.